આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિતલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 ઓગસ્ટે ઉત્તર ગુજરાતને 307 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે. સુરતની વીર નર્મદ યુનિવર્સિટી ખાતે 81 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા કાપડ સંશોધન અને વિસ્તરણ કેન્દ્રને ખુલ્લું મૂકતા પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષ. અમરેલીના જાફરાબાદના દરિયામાં ગુમ થયેલા 3 માછીમારોના મૃતદેહ મળ્યા હતા, હજી 8 લાપતા. રાજ્યમાં છેલ્લા 22 કલાક દરમિયાન 225 તાલુકામાં વરસાદ સાથે મોસમનો કુલ સરેરાશ 77% જેટલો વરસાદ વરસ્યો. અને અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપનો આવતીકાલથી પ્રારંભ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25 ઓગસ્ટે ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન શ્રી મોદી ઉત્તર ગુજરાતમાં 307 કરોડ રૂપિયાના રોડ પ્રોજેક્ટનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. માર્ગોના નવીનીકરણ, અંડરપાસ અને ઓવરબ્રિજ સહિતના આ પ્રોજેક્ટથી ગુજરાતમાં કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 33 કરોડના ખર્ચે વિરમગામથી ખુડત થઈ રામપુરા સુધીના 21 કિલોમીટરના માર્ગના વિસ્તરણનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત તેઓ અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં કુલ 274 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. તેમાં અમદાવાદ મહેસાણા પાલનપુર રોડ પર 6 માર્ગીય વ્હીકલ અંડરપાસ, અમદાવાદ વિરમગામ રોડ પર આવેલ ફાટક પર રેલવે ઓવરબ્રિજ તેમજ કડી થોયો થઈ સાણંદ સુધીના 24 કિલોમીટર લંબાઈના માર્ગના નવીનીકરણ કામગીરી અને ગિફ્ટ સિટી જતા બાપા સીતારામ જંકશનનું 4 લેનમાંથી 8 લેન રોડમાં વિસ્તરણનો સમાવેશ થાય છે. અપર્ણા ખુંટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
વીર નર્મદ યુનિવર્સિટી ખાતે સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજનાના અનુદાનથી 81 લાખ રૂપિયાના ખર્ચે સાકાર થયેલા કાપડ સંશોધન અને વિસ્તરણ કેન્દ્રને પૂર્વ કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોષના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. દર્શનાબેન જરદોષે આ કેન્દ્ર કૃષિમાં કપાસ સંશોધન માટે ખૂબ ઉપયોગી બનશે એમ જણાવી વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં કૃષિ ક્ષેત્રનો ફાળો, કૃષિ અભ્યાસના મહત્વ અને જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ કેન્દ્ર સુરત, ભરૂચ, નર્મદા, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લાઓને સંશોધન, માટી પરીક્ષણ, બીજ વિકાસ, જીવાત નિયંત્રણ અને તાલીમ કાર્યક્રમોની સુવિધા પૂરી પાડશે. ગાંધીનગર ખાતે 1 દિવસીય આદિ કર્મયોગી કાર્યશાળા યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આદિ કર્મયોગી રિસ્પોન્સિવ ગવર્નન્સ કાર્યક્રમ અંગે અધિકારીઓને માહિતગાર કરવાનો હતો. પ્રધાનમંત્રી જનજાતિય આદિવાસી મહાઅભિયાન અને ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન આદિ કર્મયોગી અભિયાન સાથે સંકલિત છે, જેનો હેતુ દેશભરમાં 20 લાખ આદિવાસી પરિવર્તન નેતાઓની કેડર વિકસાવવાનો છે, જેમાં 1 લાખ આદિવાસી પ્રભુત્વ ધરાવતા ગામડાઓ, 3000 આદિવાસી તાલુકાઓ, 550થી વધુ આદિવાસી જિલ્લાઓ અને 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્યના સવિશેષ વસ્તી ધરાવતા 15 જિલ્લાઓ, 94 તાલુકાઓ અને 4245 ગામડાઓમાં આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત કામગીરી કરવામાં આવશે. અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયામાં ગુમ થયેલ માછીમારોના 3 મૃતદેહ મળ્યા હતા, હજી 8 લાપતા છે. મૃતદેહોને જાફરાબાદ લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અરબી સમુદ્રમાં 3 બોટ ડૂબી જતા 11 માછીમારો લાપતા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABAT ને ફોલો કરશો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં અરબી સમુદ્રમાં 1 હવાના ભારે દબાણવાળા ચક્રવાતની સિસ્ટમ સક્રિય થવાને કારણે ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થયું છે, જેની અસરને કારણે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના હોવાનું હવામાન વિભાગના વડા ડોક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.
वार्निंग अगले 5 दिन के लिए दिया गया है. 22 से लेकर 26 अगस्त तक गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन के लिए दिया गया है. गुजरात रीजन में 23 अगस्त के लिए हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ साबरकांठा, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है. और हेवी रेनफॉल वार्निंग बनासकांठा, मेहसाना, गांधीनगर, अरावली, डांग, तापी और सूरत के लिए दिया गया है.
પવનની ગતિ 40-50 કિલોમીટર રહેવાની હોવાને કારણે આગામી 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ જોખમને ધ્યાનમાં રાખીને રાજ્યના દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. રાજ્યમાં ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 4 વાગ્યા સુધી પૂરા થતા 22 કલાક દરમિયાન 225 તાલુકાઓમાં વરસાદના અહેવાલ છે. સાબરકાંઠાના વડાલી અને ખેડબ્રહ્માં સૌથી વધુ 7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો, જ્યારે મહેસાણાના સતલાસણા અને સુરતના ઉમરપાડામાં 3 ઇંચથી વધુ અને સાબરકાંઠાના ઈડર અને આણંદમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીનો મોસમનો કુલ સરેરાશ 77% જેટલો વરસાદ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા સરોવર બંધમાં હાલ 81% જેટલો જળસંગ્રહ થયો છે, જ્યારે રાજ્યના 76 બંધ હાઈ એલર્ટ અને 33 બંધ એલર્ટ પર છે. દરમિયાન વરસાદને કારણે ફસાયેલા 5191 લોકોનું સ્થળાંતર કરાયું અને 926 લોકોને બચાવાયા છે. બીજી તરફ રાજ્યના કુલ 228 માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. પાટણમાં શહેરમાં દિવસભર વાતાવરણ વાદળછાયું રહ્યા બાદ સાંજે હળવો વરસાદ શરૂ થયો હતો. જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં હળવા વરસાદી ઝાપટા નોંધાયા હતા. રાત્રે 10 વાગ્યા બાદ ભારે વરસાદને કારણે પાટણનું રેલવે ગણનાળું પાણીથી ભરાઈ જતા વાહન વ્યવહાર થંભી ગયો હતો. અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે ધનસુરામાં 35 મિલીમીટર અને મોડાસા, મેઘરજ અને માલપુર સહિતના વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. મહીસાગર જિલ્લામાં અમદાવાદના 7 ડે સ્કૂલ જેવી ઘટના સામે આવતા શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. બાલાસિનોરના તળાવ દરવાજા પ્રાથમિક શાળામાં 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી બાલાસિનોર પોલીસે વિદ્યાર્થી પાસે હથિયાર ક્યાંથી આવ્યું તેની તપાસ કરી છે, જ્યારે શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને જાગૃત કરવા અને મોબાઇલ ગેમિંગ જેવી માનસિક અસરો કરનારી ગેમના ઉપયોગ સામે જાગૃતિ લાવવા શાળામાં વર્કશોપ યોજાશે. બીજી તરફ ભાવનગરમાં અમદાવાદમાં 7th ડે સ્કૂલમાં થયેલ વિદ્યાર્થીની હત્યા સંદર્ભે ભાવનગરમાં મોતીબાગ ટાઉનથી રેલી યોજાઈ હતી. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આ બનાવ અંગે કડક પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી હતી. પાટણ સિંધી સમાજ જનરલ પંચાયત તરફથી મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને ઉદ્દેશીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી માંગણી કરાઈ છે કે આ વિદ્યાર્થીને ન્યાય આપવામાં આવે. જેઓ ગુનેગાર છે તેમને કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે. આ પ્રસંગે સમગ્ર સિંધી સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જ્યારે પાટણ સિંધી સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપી સમગ્ર ઘટનામાં સંડોવાયેલા સામે કડક પગલાં ભરવા માંગ કરી હતી. શક્તિ અને આસ્થા ભક્તિના ત્રિવેણી સંગમ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ મહામેળામાં લાખો માઈ ભક્તો અંબાજી પગપાળ આવતા હોય છે, જેને ધ્યાનમાં રાખી હંગામી ભોજનાલય શ્રી અંબિકા અન્નક્ષેત્ર બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ અન્નક્ષેત્રમાં માઈ ભક્તોને મેળા દરમિયાન બંને સમય નિઃશુલ્ક ભોજન અપાશે.
જે મેળો આવવાનો છે તેમાં પણ અહીંયા નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત અંબાજીમાં જે માઈ ભક્તો આવે છે એમને સવાર સાંજ નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા થાય તે માટે ભાદરવી પૂનમ મેળાના સમયગાળા દરમિયાન 4 જેટલા અલગ અલગ નિઃશુલ્ક ભોજન કેન્દ્રો મંદિર દ્વારા ચલાવવામાં આવશે.
અમદાવાદના નારણપુરા ખાતેના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપનો આવતીકાલથી પ્રારંભ થશે. 24 ઓગસ્ટના રોજ સ્પર્ધાનું ઉદઘાટન સમારોહ યોજાશે અને 25-31 ઓગસ્ટ દરમિયાન સ્પર્ધાઓ યોજાશે. કેન્દ્ર સરકારના યુથ અફેર્સ અને રમત મંત્રાલય, રાજ્ય સરકારના રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને ઇન્ડિયન વેઇટ લિફ્ટિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે યોજાનારી કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ સ્પર્ધામાં 30 કોમનવેલ્થ દેશોના 291 એથ્લેટ્સ ભાગ લેશે. એટલું જ નહીં, આ સ્પર્ધા ગ્લાસ્ગો ખાતે યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ 2026ની ક્વોલિફાયર ઇવેન્ટ પણ હશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 ઓગસ્ટે ઉત્તર ગુજરાતને 307 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે. સુરતની વીર નર્મદ યુનિવર્સિટી ખાતે 81 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ કાપર સંશોધન અને વિસ્તરણ કેન્દ્રને ખુલ્લું મુકાયું. અમરેલીના જાફરાબાદના દરિયામાં ગુમ થયેલા 3 માછીમારોના મૃતદેહ મળ્યા, હજી 8 લાપતા. અને અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપનો આવતીકાલથી પ્રારંભ થશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.